તારીખ 15/4/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 437 અને 438 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 147 મૂળ કેસેટમાં અવાજ ધીમો છે તથા ડિસ્ટર્બન્સ છે.
437 આજે શ્રીમદ રાજચંદ્રજીનો સ્વર્ગારોહણ દિન છે. 1957 ચૈત્રવદ 5 મનુષ્ય પર્યાયનો ત્યાગ કરીને દેહ પર્યાય ધારણ કરી દસ વર્ષના સાધક જીવનમાં અનંત ભાવ ભ્રમણ ટાળીને માત્ર એક ભાવ પૂરતો સમય જેમનો બાકી રહ્યો છે, આવતા મનુષ્ય થઈને ચરમ શરીરી અવસ્થામાં નિર્વાણ દશાને પ્રાપ્ત કરશે. એમનો જે સ્વરૂપ પ્રત્યે પુરુષાર્થ છે અને અંતરંગ જ્ઞાન દશા છે ઘણી અદ્ભુત છે અને બહુ સૂક્ષ્મતાથી એનો સ્વાધ્યાય કરતા તત્વદૃષ્ટિ પ્રાપ્ત થાય એવો વિષય છે. ભલે પર્યાયનો વિષય છે તો પણ જે પર્યાયમાં સ્વભાવ પ્રગટ થાય છે અથવા જે પર્યાય વ્યક્ત સ્વભાવ આકારે પ્રગટ હોય છે એ પર્યાય પણ સ્વભાવ દ્રષ્ટિનું નિમિત્ત થાય છે, બીજાને સ્વભાવ દ્રષ્ટિ થવાનું એ નિમિત્ત બને છે. એ દ્રષ્ટિથી એમનું અંતરંગ જીવન છે એનું અવલોકન કરવા યોગ્ય છે. એમનું તો પર્યાપ્ત કાર્ય કરી ગયા પણ બીજા અનેક જીવો માટે જે શબ્દ દેહ છોડતા ગયા, અક્ષર દેહ છોડતા ગયા, પેલો દેહ તો પંચ મહાભૂતમાં મળી ગયો, અક્ષર દેહ મૂકતા ગયા છે. એ અક્ષર દેહ સેંકડો હજારો વર્ષ સુધી રહેશે. વર્તમાનમાં જે પ્રિન્ટિંગ સુવિધા છે, છાપકામની જે સુવિધા છે, એ જોતાં હજારો વર્ષ સુધી એની, કેમકે પુસ્તક તો ન ટકી શકે, એકનું એક પુસ્તક ન ટકી શકે, ઉત્તરોત્તર એની જે નકલ થતી જાય એ હિસાબે અક્ષરદેહ વિદ્યમાન રહેશે. કાંઈક ભવ્ય આત્માઓ, અનેક ભવ્ય આત્માઓ પોતાનું હિત સાધશે, જેની પાત્રતા હશે, જેનો ભવ્યતાનો પરિપાક સમીપ હશે, નજીક હશે, એવા જેવો કામ કરી જશે અને એને મૂળ માર્ગ મળવામાં એ નિમિત્તભૂત થશે. એમના પત્રોનો, એમના વચનોનો, વચનામૃતોનો સ્વાધ્યાય કરવો એ પણ એમના પ્રત્યેનું બહુમાન છે, એમના પ્રત્યેની ભક્તિ છે. આત્મહિતાર્થે એને અંગીકાર કરવા એ વચનામૃતોને એ પરમ ભક્તિ છે એમના પ્રત્યેની. અહીંયા 437 પત્રના છેલ્લા પેરેગ્રાફમાં પૂર્વે થયા એવા જે તીર્થંકર આદિ જ્ઞાની પુરુષો, તેમણે ઉપર કહી એવી જે ભ્રાંતિ, તેનો અત્યંત વિચાર કરી અત્યંત એકાગ્રપણે તન્મયપણે જીવ સ્વરૂપને વિચારી જીવ સ્વરૂપે શુદ્ધ સ્થિતિ કરી છે. શું કહ્યું? અનેક પ્રકારના જે આત્માના અસ્તિત્વના વિષયમાં ભ્રમિત અભિપ્રાયો છે અને નાસ્તિત્વના વિષયમાં પણ જે ભ્રમણાયુક્ત અભિપ્રાયો છે એ ઉપર કેટલાક અભિપ્રાયો એમણે દર્શાવ્યા. એ ભ્રાંતિગત ભાવોનો અત્યંત વિચાર કરેલો છે એમણે. એમ નથી કે એ વિષયની એમને ખબર નહોતી ને અજાણ્યા રહ્યા હતા અને પોતે જે પોતાને લાગ્યું એ કહેવા માંડી ગયા, બાકી બીજી વાતની એમને ખબર નહોતી, એવું નથી. જગતના તમામ પ્રકારના ભ્રાંતિગત અભિપ્રાયોનું એમને જ્ઞાન હતું. એ સંબંધમાં એમણે ઊંડો વિચાર કરેલો, અત્યંત એકાગ્રપણે અને તન્મયપણે જીવ સ્વરૂપનો વિચાર કરેલો. એટલે અસ્થિર મનથી, અસ્થિર જ્ઞાનથી કોઈ વિચાર કરેલો એમને, ઉતાવળા જ્ઞાનથી, અધૂરા નિર્ણયથી વિચાર કરેલો ને, અત્યંત એકાગ્રપણે અને તન્મય થઈને જીવ સ્વરૂપને વિચારીને, માત્ર વિચારીને નહીં પણ એ જીવ સ્વરૂપના, જીવ સ્વરૂપે શુદ્ધ નિર્વિકાર દશાએ સ્થિતિ કરી છે, સ્થિરતા પામ્યા છે, એ સ્થિરતામાં અનુભવ કર્યો છે તે આત્મા અને બીજા સર્વ પદાર્થો, તે આત્મા અને બીજા સર્વ પદાર્થો ત્રિશ્રી તીર્થંકર આદિએ સર્વ પ્રકારની ભ્રાંતિરહિતપણે જાણવાને અર્થે અત્યંત દુષ્કર એવો પુરુષાર્થ આરાધ્યો છે. એમને એમ કોઈ અનુમાન કરીને વાત કરી દીધી કે ગપ્પું મારી દીધું એવું નથી અંદરથી, પણ આત્મા અને બીજા સર્વ પદાર્થો એનું જે વિજ્ઞાન, તેને ભ્રાંતિરહિતપણે એટલે યથાતથ્ય સ્વરૂપે જાણવા માટે તે તીર્થંકર આદિ મહાપુરુષોએ અત્યંત દુષ્કર એવો પુરુષાર્થ આરાધ્યો છે, ઘણો કઠિન પુરુષાર્થ. આગળ એક વાત કરી છે ને કે ત્રણ લોકને વશ કરવા સહેલા છે, પણ એક ક્ષણ માટે સ્વરૂપમાં સ્થિર રહેવું અસંગ દશાએ એ દુષ્કર છે. એવો દુષ્કર પુરુષાર્થ જે એમણે આરાધ્યો છે અને આત્માને એક પણ અણુના આહાર પરિણામથી અત્યંત ભિન્ન કરી, જો નહીંતર આહાર તો દેહને ટકવાનો, પુષ્ટ થવાનો એક કારણ છે શરીરને, અને શરીર એ જ આત્મબુદ્ધિએ આત્મા થઈને સ્વીકારવામાં આવ્યું છે સંસારમાં. તો આત્માને એક પણુના આહાર પરિણામ વિના, એક પરમાણુનો પણ એને આહાર હોતો નથી, એવા પરિણામથી અત્યંત ભિન્ન કરીને આ દેહને વિશે સ્પષ્ટ એવો અનાહારી આત્મા સ્વરૂપથી જીવનાર એવો જોયો છે, જેવો સિદ્ધાંત લીધો છે. આત્મા આહારથી જીવતો નથી પણ સ્વરૂપથી જીવે છે. જો અહીંયા 13મા ગુણ સ્થાને આહાર ન હોય એ વાત સ્પષ્ટ થાય છે સિદ્ધાંતિક રીતે. જરા ફરીથી જુઓ કે આત્માને એક પણ અણુના આહાર પરિણામથી અનન્ય ભિન્ન કરીને, તદ્દન ભિન્ન કરીને, અનન્ય એટલે તદ્દન ભિન્ન કરીને આ દેહને વિશે, દેહ હોવા છતાં દેહને વિશે સ્પષ્ટ એવો અનાહારી આત્મા જીવનાર છે, સ્વરૂપથી જીવનાર છે એમ જોયું છે. આત્મામાં જીવવા માટેની જીવત્વ શક્તિ છે. ભગવાન અમૃતચંદ્ર આચાર્ય દેવે સમયસારના પરિશિષ્ટમાં આત્માની 47 શક્તિઓનું વર્ણન કર્યું છે. છે અનંત શક્તિઓ, એમાંથી 47નું વર્ણન કર્યું છે. એમાં પહેલી જીવત્વ શક્તિનું વર્ણન કર્યું છે જેનાથી આત્મા જીવે છે, જે આત્માના ભાવપ્રાણ સ્વરૂપ છે, જેના કારણથી જીવ જીવે છે. કેટલું જીવે છે? અનાદિ અનંત જીવે છે. તેથી એ જીવત્વ શક્તિનું સામર્થ્ય અનંત છે. એક પણ આહારના પરમાણુ વિના પણ એ અનંતકાળ જીવતો રહ્યો છે, જીવતો રહેશે એને એક પણ પરમાણુના આહારના પરમાણુની જરૂર રહેશે નહીં. એવો આત્મા, ભિન્ન આત્મા દેહને વિશે, દેહ ભયાત હોવા છતાં, અરિયંત દેવને દેહ હયાત હોવા છતાં, એવો અનાહારી આત્મા સ્વરૂપથી જીવનાર એવો જોયો છે, સ્વરૂપથી જીવનાર એવો અનુભવ્યો છે કે આ આહાર વિના અમે અબજોના અબજો વર્ષ સુધી દેહને વિશે બિરાજમાન આત્મા રહી જાય છે. સિમંદર ભગવાન છે અત્યારે 16 કરોડ પૂર્વનું આયુષ બાકી છે, 16 લાખ પૂર્વનું, 1 કરોડ પૂર્વનું આયુષ છે ને, એમાં 84 લાખ પૂર્વ ગયા, 16 લાખ પૂર્વ બાકી છે, અબજો વર્ષ થાય. આહારના એક પરમાણુ વિના શરીર પરમ ઔદારિકપણે એવું ને એવું રહેશે, જરાય કૃષ્ણ નહીં થાય, જરાય નિર્બળ નહીં થાય. એ તો શરીર, આત્મા તો અનંત વીર્યથી સંપન્ન છે, એને તો કોઈ અશક્તિ આવવાનો પ્રશ્ન જ રહેતો નથી. શરીરની કોઈ અવસ્થામાં આત્માને અશક્તિ આવવાનો પ્રશ્ન રહેતો નથી. વૃદ્ધાવસ્થામાં પણ ઘણા આત્માઓએ સમ્યક દર્શન સાધ્યું છે. વૃદ્ધાવસ્થામાં સુભાગભાઈનો તો સીધો દાખલો છે, એમનું તો એકદમ વૃદ્ધાવસ્થાને એકદમ અશક્ત શરીર હતું, લખી શકતા નહોતા, બેસી શકતા નહોતા, સૂતા સૂતા પત્ર લખાવ્યો છે છેલ્લો. તો શરીર બહુ નબળું પડી જાય તો આત્માની શક્તિ ઢીલી પડી જાય કે નહીં, કે નહીં. આત્મા એ વખતે પણ અત્યંત બળવાન થઈને અપૂર્વ પુરુષાર્થ કરીને પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ શકે છે, એનો આ જીવંત પુરાવો છે, જીવંત દાખલો છે. ખાવધરામાં શું છે કે ગ્રદ્ધિ, ગ્રદ્ધિ કહે છે એને ખાવાની, કે ખોરાકના પરમાણુ છે એમાં મીઠાશની કલ્પના કરી છે, અને એ મીઠાશની કલ્પનાથી એટલી બધી એને અધિકાય આપી દે છે, અધિકતા આપી દે છે, કે પોતાના આત્માને કેટલું બંધન કરે છે એની એને ખબર હોતી નથી. અથવા એ મીઠાશથી આહાર લેતા એ જ વખતે અશાતા વેદને બંધાઈને એ રોગરૂપે જ ઉદય આવશે એના વિજ્ઞાનની ખબર નથી હોતી, એ પ્રકારના વિજ્ઞાનની ખબર નથી હોતી. એટલે વિજ્ઞાનની ખબર નહીં હોવાથી એને એમ માને છે કે અત્યારે તો મને મજા આવે છે. શું હા, એક સમય એક સેકન્ડનો જીભનો ચટકો કેવો ભયંકર રોગ લાવશે એને ખબર નહીં હોય. શું, અને એ તો જ્યારે આવશે ત્યારે આવશે, પણ અત્યારે એના આત્માનો ઘાત થયો, શાંતિનો ઘાત થયો અને અશાંતિ થઈ ગઈ, એટલું સૂક્ષ્મ વિજ્ઞાન તો કાંઈ ખબર નથી એવી પરિસ્થિતિ છે. એટલે પછી પંચેન્દ્રિયના બધા જ વિષયમાં જીવ એ રીતે ઉલજીને પડે છે, પડે છે ને એમાં ડૂબે છે એ પરિસ્થિતિ છે. પછી કોઈને આહાર સ્વાદની મુખ્યતા હોય છે, તો કોઈને ગંધની મુખ્યતા હોય છે, કોઈને શ્રવણની મુખ્યતા હોય છે, કોઈને કાંઈ કોઈને કાંઈ જેની રુચિ, કોઈને કોઈ વિષયની, જીવને આત્મરુચિના અભાવમાં, આત્મિક શાંતિ અને આત્મિક સુખની રુચિના અભાવમાં, પૂદગળ પરમાણુના પર્યાયના અનુભવની રુચિ થાય છે, એને અનુભવી શકતો નથી પણ એને અનુભવની રુચિ રહે છે, એ જીવને દુઃખનું કારણ છે. અહીં તો એમ કહે છે કે ભગવાને અનાહારી આત્મા જોયો છે, આહાર કરનારો આત્મા જોયો નથી, પણ અનાહારી આત્મ સ્વરૂપ જોયો છે અને આહાર વગર સ્વરૂપથી જીવનાર એવો જોયો છે. નહીંતર જીવવાનું શું, કે ભાઈ તું સ્વરૂપથી અનાદિ અનંત તું જીવવાનો જ છો, સંસાર અવસ્થામાં પણ તું ટકે છો કે નથી ટકતો? આહારથી ટીકો છો, કાંઈ એવું થોડું છે? નિગોદમાં શું આહાર લે? એનું તો શરીર એ કેટલું છે, અંગુણના અસંખ્યાતમાં ભાગનું તો શરીર છે, નિગોદમાં શું આહાર લે? કેટલોક આહાર લે? ત્યાં તો જીવા ઇન્દ્રિય નથી, માત્ર સ્પર્શેન્દ્રિય છે. આહાર લેવાની ઇન્દ્રિય નથી, એકેન્દ્રિયને તો એકલી સ્પર્શેન્દ્રિય છે. શું આહાર લે? ક્યાંથી આહાર લે? અહીંયા ટકે છે કે નથી ટકતો? જીવે છે કે નથી જીવતો? કે જીવે છે? એવા સ્વરૂપથી જીવનાર એવા જે તીર્થંકર આદિ જ્ઞાની, તે જોનાર, સ્વરૂપથી જીવનાર છે એવું જોનાર એવા જે તીર્થંકર આદિ જ્ઞાની પોતે પોતે જ શુદ્ધાત્મા છે. એ જ્ઞાની પોતે જ શુદ્ધાત્મા થયા છે. એમનો આત્મા વિશુદ્ધ થયો છે. સર્વ પ્રકારના વિકાર અને વિભાવ એમણે ટાળ્યા છે. લોગસમાં આવે છે ને, વિહુય રયમળા, વિહુય જેણે સારી રીતે ટાળ્યા છે, વિશેષ પ્રકારને જેણે એપણું કરીને ટાળ્યા છે, રજ અને મળ એથી શુદ્ધ થયા છે. પોતે પોતે જ શુદ્ધાત્મા છે તો ત્યાં ભિન્નપણે જોવાનું કહેવું જો કે ઘટતું નથી, તથાપિ વાણી ધર્મે એમ કહ્યું છે. એને ભિન્નપણું એમ શું કહેવું? એ તો પોતે શુદ્ધાત્મા થયા છે, એને ભિન્નપણું પરિપૂર્ણ શુદ્ધ થયા, જ્યાં અભિન્નપણું થતું નથી એને ભિન્નપણું થયું એમ શું કહેવું? એ તો એ કહેવા ખાતર કહીએ છીએ, બતાવવા ખાતર બતાવીએ છીએ એમનું સ્વરૂપ. એવો જે અનંત પ્રકારે વિચાર કરીને પણ જાણવા યોગ્ય ચૈતન્ય ઘન જીવ, એવો જે અનંત પ્રકારે વિચાર કરીને, એટલે ચારે તરફથી વિચાર કરીને જાણવા યોગ્ય ચૈતન્ય ઘન જીવ, દેહમાં રહેલો આત્મા, તે બે પ્રકારે તીર્થંકરે કહ્યો છે કે જે સત્પુરુષની સત્પુરુષથી જાણી વિચારી સત્કારીને, જો જાણી વિચારીને સત્કારીને જીવ પોતે તે સ્વરૂપને વિશેષ સ્થિતિ કરે, એવો આત્મા એમણે બે પ્રકારે કહ્યો છે. અને એમને જાણવો, એમણે જે કહ્યો છે ચૈતન્ય ઘન જીવ, તે એમને જાણવો, જાણવો વિચારવો, વિચારીને એનો આદર કરવો, વિચારીને જે કહ્યું છે તે શ્રદ્ધા જ્ઞાનમાં અંગીકાર કરવો, એને સત્કાર કર્યો એમ કહેવામાં આવે છે. જાણી લઈએ કોકને કહેવા ખાતર, પોતે અંગીકાર ન કરે તો એવી રીતે જાણવું નથી લીધું. એટલે વિચારીને જાણીને સત્કાર કરીને, એટલો શબ્દ વાપર્યો છે. એટલે પોતે અંગીકાર કરીને જીવ પોતે તે સ્વરૂપને વિશેષ સ્થિતિ કરે અને પોતે એવા ચૈતન્ય ઘન આત્મામાં ચૈતન્ય ઘન ભાવે સ્થિતિ કરે, સ્થિર થઈ જાય. પદાર્થ માત્ર તીર્થંકરાદિ જ્ઞાનીએ વક્તવ્ય અને અવ્યક્ત એવા બે બે વ્યવહાર ધર્મવાળા માન્યા છે. બે પ્રકારે કહ્યું ને ઉપર, પદાર્થ માત્ર, પછી જીવનું, પૂતગળનું, બધા જ પદાર્થોનું સ્વરૂપ છે, એ પદાર્થનું સ્વરૂપ. તીર્થંકરાદિ જ્ઞાનીએ વક્તવ્ય એટલે કહી શકાય અને અવક્તવ્ય એટલે વાણીથી ન કહી શકાય એવા બે વ્યવહાર ધર્મવાળા માન્યા છે. એને પણ વ્યવહાર ધર્મ કહ્યો છે. શું? કેમ કે વ્યવહારથી વાત છે ને, એ બધી ભેદ પાડીને કહેવું પડે છે, વક્તવ્યમાં પણ ભેદ પાડવો પડે છે. એવા બે વ્યવહાર ધર્મવાળા કયા છે? માયના છે. અવ્યક્તપણે જે છે તે અહીં અવક્તવ્ય જ છે. જે અવક્તવ્ય છે એટલે કહી શકાય તેવું નથી, તે અવક્તવ્ય જ રહે છે. એને તો અમે પણ કહી શકીએ એવું નથી. તીર્થંકરાદિ જે કહી શકતા નથી, બીજાને કહેવાનો પ્રશ્ન નથી, તે તો અવક્તવ્ય જ છે. વક્તવ્યપણે જે જીવધર્મ છે તે સર્વ પ્રકારે તીર્થંકરાદિ કહેવા સમર્થ છે, અને તે માત્ર જીવના વિશુદ્ધ પરિણામે અથવા સત્પુરુષે કરી જણાય એવો જીવધર્મ છે, અને તે જ ધર્મ તે લક્ષણે કરી અમુક પ્રકારે અમુક મુખ્ય પ્રકારે કરી તે દોહાને વિશે કયો છે? કયો દોહ છે આ? સમતા રમતા ઉર્ધતા જ્ઞાયકતા સુખભાસ વેદકતા ચૈતન્યતા એ સબ જીવ વિલાસ. બનારસીદાસજીનું આ પદ છે. એમણે જીવને એના મુખ્ય ધર્મોથી સમજી શકાય, કહી શકાય અને સમજી શકાય એના માટે આટલા શબ્દો વાપર્યા છે. એક એક નોર્થ કરશે પોતે, પછીના પત્રમાં એમનો એક એક નોર્થ કરશે, એક એક શબ્દનો. ફરીથી વક્તવ્યપણે જે જીવધર્મ છે તે સર્વ પ્રકારે તીર્થંકર આદિ કહેવા સમર્થ છે. છદ્મસ તો કહેવા સમર્થ છે, પણ અમુક હદે કહેવા સમર્થ છે, સર્વ પ્રકારે કહેવા સમર્થ નથી. જ્યારે તીર્થંકરની દિવ્ય ધ્વનિમાં જે કહેવા યોગ્ય ધર્મ છે, વાણીગોચર ધર્મ છે, તે સર્વ પ્રકારે સ્પષ્ટપણે વચનગોચર થાય છે, અને તે માત્ર જીવના વિશુદ્ધ પરિણામે જણાય એવા ધર્મ છે. એ જીવ વિશુદ્ધ પરિણામથી જાણી શકે એવું છે, મલિન પરિણામથી જાણી શકે એવા જીવ ધર્મ નથી. જેમ સત્પુરુષને ઓળખવા માટે પાત્રતા જોઈએ, એમ જીવને સમજવા માટે પણ પરિણામની વિશુદ્ધતા જોઈએ છે. ઘણી વાર આપણે એ ચર્ચા ચાલે છે કે બુદ્ધિનો બળિયો હોય, ક્ષોભસમ ઘણો હોય માટે આ વાત સમજી લઈએ એમ નથી. પાત્રતા હશે એને સમજમાં આવશે, બુદ્ધિવાળો એક કોર પડ્યો રહેશે. ઘણી બુદ્ધિ છે માટે ઘણું સમજે એ નિયમ અહીંયા લાગુ નથી પડતો. અહીંયા તો આ વિષયને સમજવા માટે પાત્રતા અને વિશુદ્ધતા હોવી જરૂરી છે, તો જ આ વિષયની અંદર ચાંચ બુડે છે, નહીંતર ચાંચ બુડતી નથી. આ સીધી વાત છે. હા, દર્શન મોની મંદિતા, ચારિત્ર મોની મંદિતા નહીં, ઠીક છે. નહીંતર પેલી વિશુદ્ધતા માટે શું કરે છે? કોઈ કેટલોક ત્યાગ કરી નાખો, કેટલું પુરાણું કરી નાખો, કેટલું કામ કરી નાખો, શું માટે આપણને વિશુદ્ધતા થાય ને આપણે આવી ઊંચી વાત સમજી શકીએ એમ નથી. હજારો ઉપવાસ કરવા વાળાની ક્રોધની પ્રકૃતિમાં એક અંશે ફરક પડતો નથી, કેટલાક તો વધારે ક્રોધિ થઈ જાય છે. હા, દર્શન મોહનો સંબંધ છે, વિશુદ્ધતાને પણ દર્શન મોહનો સંબંધ છે. અહીંયા વિશુદ્ધતા દર્શન મોહની જ લેવી છે, ચારિત્ર મોહની નથી લેવી. દર્શન મોહ મંદ થાય ત્યારે ચારિત્ર મોહ તો સહેજે મંદ થાય છે, પણ એ પ્રકાર જુદો છે અને ઓલો પ્રકાર જુદો છે. જ્યારે દર્શન મોહ તીવ્ર થાય એટલે સાધન નથી અને સાધન માનીને કાંઈ કર્યા કરે ધર્મની ક્રિયા, ત્યારે જે દર્શન મોહ તીવ્ર થાય અને ચારિત્ર મોહ મંદ થાય એમાં વિશુદ્ધિ નથી લીધી, એને વિશુદ્ધિ નથી કહેતા. શું? જ્યારે દર્શનમોહ સહિત ચારિત્રમોહની મંદતા થાય ત્યારે એ પરિણામને વિશુદ્ધ પરિણામ કયા છે, અને એ પરિણામ જ્યારે જીવને હોય ત્યારે એ જીવના સ્વરૂપને, ચૈતન્ય ઘન એવા જીવના સ્વરૂપને સમજવાને યોગ્ય થાય છે, નહીતર એને સમજણ આવતી નથી એ વિષયને. અથવા સમજણ તો એને કહેવી કે જે સ્પષ્ટ અનુભવાંશે ભાસવાથી પ્રતીતિ થાય, વિશ્વાસ આવે. સ્પષ્ટ અનુભવાંશે ભાસ્યમાન થવાથી જેનો વિશ્વાસ આવે એને એની સમજણ થઈ એમ કહેવું યોગ્ય છે, નહીંતર સમજણ એ બધી ગેરસમજણ છે, ખરેખર સમજણ નથી. તે માત્ર જીવના વિશુદ્ધ પરિણામે અથવા સત્પુરુષે કરીને જણાય એવો જીવધર્મ છે. જો સત્પુરુષે કરીને જણાય એવો કેમ કહ્યો? જેણે સત્પુરુષને સ્વીકાર્યા છે એને દર્શનમોહ મંદ થાય છે, માટે જેણે સત્પુરુષને ઓળખ્યા, જેને સત્પુરુષ પ્રત્યે બહુમાન અને ભક્તિ થઈ સજીવન મૂર્તિ લેવા, એને અવશ્ય દર્શનમાં મંદ થાય છે અને ત્યારે એ સત્પુરુષના વચનો એના શિષ્યમાં પરિણામને પામે છે, એનું ફળ આવે છે. એવો જીવ ધર્મ છે અને તે જ ધર્મ તે લક્ષણે કરી અમુક મુખ્ય પ્રકારે કરી તે દુહાને વિશે કયો છે. અને જે જીવ ધર્મ ઓળખાય છે, સમજાય છે, તે ધર્મ એના કેટલાક લક્ષણ દ્વારા અમુક મુખ્ય પ્રકાર ગણી અમુક મુખ્ય પ્રકાર જાણીને તે આ દુહાને વિશે કયો છે. બનાસીદાસજી અત્યંત પરમાર્થના અભ્યાસે તે વ્યાખ્યા અત્યંત સ્ફુટ સમજાય છે. અત્યંત પરમાર્થના અભ્યાસે, ઘણા શાસ્ત્રના અભ્યાસે સમજાશે એમ ન કહ્યું. જોયું બહિર્લક્ષી જ્ઞાન અને અંતરલક્ષી જ્ઞાન એનો આત્રો અહીંયા બતાવ્યો છે ગુરુદેવશ્રી. તો આ વિષયમાં બહુ સ્પષ્ટ કરતા, આ વિષયને ગુરુદેવશ્રી વધારે સ્પષ્ટ કરતા. એ તો ઉઘાડ જ્ઞાન ને બહિર્લક્ષી જ્ઞાન ઉપર પ્રહાર કરતા હતા, જેમ પુણ્ય પરિણામ ઉપર પ્રહાર કરતા હતા એમ બહિર્લક્ષી જ્ઞાન ઉપર પ્રહાર કરતા હતા. અને એ બહિર્લક્ષી જ્ઞાન એટલે શાસ્ત્ર વાંચતા વાંચતા આત્માનું જ્ઞાન થઈ જશે એમ માનનાર બાહ્ય ક્રિયા કરતા કરતા ધર્મ થઈ જશે, એ બંનેના શલ્ય એક સરખા છે એમ કહેતા હતા. એ ઓલાને આ શલ્ય છે કે હું આ ક્રિયા કરીશ તો પામી જઈશ, ઓલાને આ શલ્ય છે કે હું શાસ્ત્ર વાંચીશ એટલે પામી જઈશ, બેને શલ્ય છે એમ કહેતા હતા. વિદ્વાન તને સમજાવી દેશે એમ માની લઈશ નહી. સત્પુરુષ ને વળગજે, અસત્પુરુષ ને વળગતો નહી એમ કેવું છે. અને તે પણ એના પ્રત્યે બહુમાન અને ભક્તિ થશે ત્યારે તને એની ઓળખાણ થશે, ત્યારે સમજાશે. નહીત્ર ઓગે ઓગે પણ એ તને સમજાશે નહીં, ભલે સત્પુરુષના સંગમાં રહ્યો એ તો પણ. એક બહુ સરસ વચનામૃત છે ગુરુદેવનું, એ બહિર્જ્ઞાન અને પરલક્ષી જ્ઞાન અને અંતરલક્ષી સ્વરૂપલક્ષી જ્ઞાન વિશે ઉપર અહીંયા તો અપૂર્વ તાલીમ લીધી છે. આમ તો પ્રશ્ન ઉઠાવ્યો છે કોઈએ કે આત્માનો સાક્ષાત્કાર કરવો છે પણ કેમ કરવો, તે પ્રકારનો પુરુષાર્થ ઉપતે પુરુષાર્થ અમારો ઉપડતો નથી. આત્માનો સાક્ષાત્કાર કરવો છે અમારે, ભાવ તો છે પણ કેમ કરવો, પુરુષાર્થ તો ઉપડતો નથી, કરવું શું અમારે. આવો એક મૂંઝવણનો પ્રશ્ન છે, એમાંથી આ ઉત્તર નીકળ્યો છે કે ચૈતન્ય સ્વભાવનો મહિમા કોઈ અચિંત્ય છે, કોને, જેને લક્ષમાં આવે એને. નહીતર તો આત્મા 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 જીવ 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 કરીને જાણે કાંઈ છે જ નહીં, ભાજી મૂળાની જેમ એને ગણી લઈએ છે. પણ ચૈતન્ય સ્વભાવનો મહિમા કોઈ અચિંત્ય છે એમ અંદરથી મહિમા આવે તો સ્વ તરફનો પુરુષાર્થ ઉપડે. અંદરથી લક્ષ થઈને મહિમા આવે તો એને સ્વ તરફનો પુરુષાર્થ, અંતર્મુખી પુરુષાર્થ ઉપડે, એટલે દિશા બદલાય. આ દિશા બદલવી તે અપૂર્વ છે એ વાત અહીંયા કરી છે. હું આવે, હું પણ આવે તો દિશા બદલાય છે, નહીતર કોક આવે છે એને. આત્મામાં ચૈતન્ય છે, અનંત ગુણ છે, અનંત શક્તિ છે, પણ કોકનો આત્મા, પોતાનો નહીં. હવે કહે છે કે ખરેખર તો જે પર્યાય પરલક્ષી છે તે સ્વલક્ષી કરવી એમાં મહાન પુરુષાર્થ છે, આ પહેલો મહાન પુરુષાર્થ, અપૂર્વ પુરુષાર્થ અહીંયા છે. આપણે આ વિષયે વારંવાર ચર્ચીએ છીએ અને હજી જ્યાં સુધી એ પ્રકારમાં ન હોય ત્યાં સુધી એમાં ઊંડા ઉતરવા જેવો વિષય છે. કેમ કે શાસ્ત્ર સ્વાધ્યાયનો તો પ્રસંગ છે, એટલે જ્ઞાનની ક્રિયા તો છે, પણ જ્ઞાનની ક્રિયા બે પ્રકારની છે, એક બાહ્ય ક્રિયા છે અને એક અંતરક્રિયા છે. જેમ મન વચન કાયની બાહ્ય ત્યાગની બાહ્ય ક્રિયા છે, એમ જ્ઞાનની પણ એક બાહ્ય ક્રિયા છે. એ બાહ્ય ક્રિયાથી આત્માનો ધર્મ થતો નથી, આત્માને કાંઈ ફાયદો થતો નથી, આત્માને કોઈ લાભ થતો નથી. ભલે હજારો લાખો કરોડો શાસ્ત્રો વાંચે, વાંચે નહીં કંઠસ્થ કરી લઈએ, ઘણાને તો આખા શાસ્ત્રો કંઠસ્થ થઈ જાય છે, એટલું બધું રટણ હોય છે, કાંઈ આમાં ભળે એવું નથી. ખરેખર તો જે જ્ઞાનની પર્યાય પરલક્ષી છે તેને સ્વલક્ષી કરવી, એમાં મહાન પુરુષાર્થ છે. આ નિર્ણયનો પુરુષાર્થ મોટો છે એમ કે છે. ભાષા ભલે ટૂંકી કરી નાખી કે તું દ્રવ તરફ વળ, તું ધ્રુવ તરફ વળ, અંતરમાં વળ, એમ ટૂંકી ભાષા કરી હોય, એમ ભાષા શૈલીને ટૂંકી કરી, પણ પુરુષાર્થ તેમાં મહાન છે. અંતર્મુખ થવું એ પુરુષાર્થ ઘણો મહાન છે. ભલે શાસ્ત્ર જ્ઞાન કરે, ઘણા શાસ્ત્રો ભણે, ભલે ધારણા જ્ઞાન કરી લઈએ એટલે બધું યાદ કરી લઈએ, કંઠસ્થ કરી લઈએ, પણ પર્યાયને સ્વલક્ષમાં વાળવી, અંતર સ્વસન્મુખ કરવી, એ પુરુષાર્થ અનંત છે. પૂર્વ છે, દિશા બદલતી હોવાથી એ પુરુષાર્થ પણ અપૂર્વ છે, એ વાત પહેલી પહેલી આ એક જગ્યાએ સ્પષ્ટ મળે છે. શેમાંથી આવ્યું છે? 446 છે ને. શું કે છે કે અત્યંત પરમાર્થના અભ્યાસે, શાસ્ત્રના અભ્યાસે ન કીધું, પરમાર્થ તત્વ તરફ અંતરલક્ષ કરવાના અનંત પુરુષાર્થે, અપૂર્વ પુરુષાર્થે એ પ્રકારનો વારંવાર અભ્યાસ કરતા, અધ્યાત્મનો પુરુષાર્થ છે. આગમની વાત જુદી છે, આગમના સિદ્ધાંતો તો આગમ વાંચીને સમજી શકે, જાણી શકે, ઉઘાડ હોય તો એને બીજાને સમજાવી શકે, હજારો માણસને સમજાવી દે, પોતે પૂરો ધાકોડ હોય પણ હજારોને સમજાવી દે, તો એ કાંઈ એના આત્માને ગુણકારી નથી, એને તો એ અવગુણનું કારણ થશે. શ્રીમદજી લે છે એ જગ્યાએ કે પોતે અપરિણામી રહીને ઉપદેશ કરે છે તે મહા અનર્થ છે. શું શું કહ્યું? એક જગ્યાએ આવે છે આપણા નાના અમૃતમાં ખેંચેલું છે, પોતે અપરિણામી રહીને ઉપદેશ કરે છે તે મહાનર્થ છે. એટલે વાંચન કરનારે વાંચન કરતી વખતે જે ઉપદેશ ચાલતો હોય તે ઉપદેશ પોતામાં કાં તો પરિણામી થયેલો હોવો જોઈએ, નહીતર પરિણામી થાય એવા પ્રયત્નપૂર્વક એને વાંચવો જોઈએ, એ જ વખતે એનો પ્રયત્ન પુરુષાર્થ ચાલતો હોવો જોઈએ. જો એમ ન થાય તો અપરિણામી રહીને ઉપદેશ કરે છે તે મહા અનર્થ છે, તે બહુ મોટો અનર્થ, એટલે પોતાને બહુ મોટું નુકસાનનું કારણ છે એમ કેમ છે. શેના ઉપર અસર થતી? કણની અસર થતી, એટલે થોડી થોડી પણ અસર નથી થતી એમ. કોણ અહીંયા તો શું છે એક વિષય ભાનુભાઈ, કે અંતર લક્ષ કરવું, આત્મા લક્ષમાં આવે, જ્ઞાનમાં આવે, જેવું સ્વરૂપ છે એવું ભાષ્યમાન થાય એ જ્ઞાન સહેજ અંતર વળે છે, રાગના સંગથી સહેજ ખસે છે. શું ત્યારે એને રાગ રહિત પરમાત્મા છે એ લક્ષમાં આવે છે. નહીતર જ્ઞાન તો જ્ઞાન છે પણ એ જ્ઞાન એટલું મહેલું છે રાગ સાથે એકત્ર પરિપૂર્ણ એકત્વ થયેલું કે એને નિર્મળ શુદ્ધ વિદ્રાગી પરમાત્મા એના લક્ષમાં આવતો નથી. એ વાત લેવી છે, અહીંયા જરા ઊંડી વાત છે થોડી. અત્યંત પરમાર્થના અભ્યાસે તે વ્યાખ્યા, એટલે આ શબ્દો જેમાં જે જીવની વ્યાખ્યા કરી એનું જે વાચ્ય છે તે અત્યંત સ્ફુટ એટલે એકદમ સ્પષ્ટ એનો ભાવ ભાષે એમ સમજાય છે. અને તે સમજાય આત્માપણું પણ અત્યંત પ્રગટે છે. જ્યારે એવું એને પોતાને સમજાય છે ત્યારે એને પ્રગટ આત્મદશા ઉત્પન્ન થઈ જાય છે. પછી એ આત્મા પોતાના અભેદ અનુભવથી દૂર રહી શકતો નથી, પોતાના સ્વાનુભવનો એને વિયોગ રહી શકતો નથી. એને સ્વાનુભવ થાય થાયને થાય અત્યંત પ્રગટ થાય છે. આમ જ્ઞાનને અને સ્વાનુભવને સીધો નિમિત્ત નૈમિતિક સંબંધ છે અથવા પૂર્વ ઉત્તર પર્યાય કાર્ય કારણ સંબંધ છે અથવા પરમાર્થના અભ્યાસે જ્યારે આત્મા સંબંધીનું સ્પષ્ટ સમજણવાળું જ્ઞાન થાય ત્યારે અનુભવ એની સાથે બંધાયેલો છે, કારણ સાથે કાર્ય પ્રતિબદ્ધ થયેલું છે એવું કારણ લેવું. આ અને તે સમજાયે આત્માપણું પણ અત્યંત પ્રગટે છે. જો આ 26મા વર્ષે પત્ર લખે છે, યુવાન ઉંમર છે પણ એકલો આત્માની દશામાં ડૂબેલા છે. 25-26 વર્ષની ઉંમર હોય છે ત્યારે આ બાજુ વળી ગયા છે અને કેટલા બધા વળી ગયા છે એ આગળના બધા ભાવના કારણોને સાફ કરી નાખ્યા. ભાવ ભવાંતરના પૂર્વ પર્યાયો બધા નિબદ્ધ કર્મો સંચિત કર્મો એને ખલાસ કરી નાખ્યા. એ સમજાય આત્માપણું અત્યંત પ્રગટે છે. તથાપિ યથા અવકાશ અત્ર તેનો અર્થ લેખો છે અને જેટલો અવકાશ મળ્યો તે અનુસાર અહીંયા એનો અર્થ લેખો છે. એ અર્થ એમણે, એ દોહાનો અર્થ એમણે 438 નંબરના પત્રમાં લેખો છે. ઘણું કામ કર્યું કહેવાય, ઘણું જબરદસ્ત કામ કર્યું. આ કાળમાં કાં તો જીવ સાતમા ગુણ સ્થાન સુધી પહોંચે તો એને આ કાળનું પર્યાપ્ત કામ કર્યું કહેવાય. જન્મીને આ કાળમાં આ ક્ષેત્રે જન્મીને એને જે હદે પહોંચવું જોઈએ એ હદે પહોંચવા કહેવાય. એક તો એ દિશા છે. બીજી, આ કાળમાં જન્મીને જો એક જ ભાવ બાકી રહે, કેમ કે આ ભાવે તો જઈ શકે પરિસ્થિતિ લઈને આવ્યો નથી, અને જો એક જ ભાવ એને બાકી રહે કેમ કે નિયમથી બીજો દેવનો ભાવ થશે મનુષ્યનો નહીં થાય, તો પણ એણે આ કાળમાં આ ક્ષેત્રે જન્મીને પર્યાપ્ત કામ કરી લીધું કહેવાય. હા, કદાચ કોઈ સાતમા પહોંચનારને એથી વધારે ભાવ હોવાનો સંભવ છે. જો કે લગભગ તો આ કાળમાં એ દશાએ પહોંચે તો એક અવતારી જ હોય, લગભગ એને જાજા ભાવ હોય નહીં. એટલો હીણો કાળ છે કે જો આ કાળમાં કોઈ સાતમા ગુણ સ્થાને પહોંચે તો લગભગ એક જ ભાવ હોય, વિશેષ ભાવ ન હોય. પછી કોઈ અપવાદ લઈ લ્યો જુદી વાત છે. એવું આ કાળમાં જન્મીને એમણે પૂરું કામ કર્યું છે, પૂરો પુરુષાર્થ કર્યો છે, પૂરી પ્રગતિ કરી છે, અંતર આત્માનો વિકાસ પૂરેપૂરો ફાયદો છે એમ કહીએ તો ચાલે. હા, સંસાર દશામાં, ગ્રસ્ત દશામાં, વેપાર, આર્થિક સ્થિતિ, સાધારણ પ્રવૃત્તિમાં જોડાવું, બધું. અને શરીર રોગગ્રસ્ત, આ 26મા વર્ષ પછી તરત સંઘણી થઈ છે અને શરીર એકદમ ક્રશ થઈ ગયું, વજન ઘટી ગયું. ત્યાર પછી 6-7 વર્ષનું આયુષ છે હજી બાકી, ફક્ત યુવાન ઉંમરમાં હજી 7 વર્ષનું. અત્યારે તો 33-35 વર્ષના, 40 વર્ષના યુવાન કહેવાય છે. 33 વર્ષ પછી દેહ છોડી દીધો છે, ઘણું કામ કર્યું છે. જોકે એ તો બીજાને પ્રેરણા માટે સમજાવવું પડે છે. લોકો પોતાના સંજોગોમાં વીંટળાઈ જાય છે, ઘેરાઈ જાય છે, મૂંઝાઈ જાય છે અને આત્માની રુચિ છોડી દે છે, એટલે સમજાવવું પડે છે. બાકી આત્માની રુચિને આત્માનો પુરુષાર્થ એ બધા જ અનુકૂળતા અને પ્રતિકૂળતાના સંયોગોથી નિરપેક્ષ છે. એ બધા સંયોગ વિયોગને ફટાફટ હટાવીને રુચિ જોરથી કામ કરે છે, એને આત્મરુચિ કહેવાય છે. સંયોગ વિયોગમાં અટકાઈ જાય ને ઘૂંચાઈ જાય એવા એવા હીણા પરિણામમાં તો આત્મરુચિની પણ સંભાવના નથી. પત્રાંક 438 ચૈત્ર સુદ 1949. શ્રી સૌભાગ્યભાઈનો ઉપરનો પત્ર છે, જે દોહાનો અર્થ લખવો છે એ દોહો પહેલા મથાળામાં ટાંક્યો છે. સમતા રમતા ઉરદતા નાયકતા સુખભાસ વેદકતા ચૈતન્યતા એ સબ જીવ વિલાસ. શ્રી તીર્થંકર એમ કહે છે કે એક એક શબ્દનો અર્થ કરશે એટલે ત્યાંથી લઈશું આપણે. શ્રી તીર્થંકર એમ કહે છે કે આ જગતમાં આ જીવ નામના પદાર્થને ગમે તે પ્રકારે કયો હોય તે પ્રકાર તેની સ્થિતિમાં હો તેને તેને વિશે અમારું ઉદાસીનપણું છે. શું કહે છે? ભિન્ન ભિન્ન અભિપ્રાયથી લોકો જીવને કહે છે. તો કહે છે કે આ જગતમાં જીવ નામના પદાર્થને કોઈએ ગમે તે પ્રકારે કયો હોય અને તે પ્રકારની વર્તમાનમાં કોઈ સ્થિતિ દેખાતી હોય તો પણ તેને વિશે અમારું ઉદાસીનપણું છે. કેમ કે અહીંયા જીવના મૂળ સ્વરૂપની વાત કરવી છે. સંસારમાં જે જીવની અનેકવિધ પ્રકારની વિકારી વિકૃત અવસ્થા છે એ અનુસાર જીવનું સ્વરૂપ નથી, અવિકૃત જીવનું સ્વરૂપ કેવું છે એ વાત કરવી છે. એટલે એ સ્થિતિમાં કોઈ પદાર્થ જીવ રહ્યો હોય તો એ વાતને ગૌણ કરીને, ઉદાસ બાજુનું ઉદાસીનપણું એટલે ગૌણ કરીને અહીંયા કહેવું છે. જે પ્રકારે નિરાબાધપણે તે જીવ નામનો પદાર્થ અમે જાણ્યો છે, શું તીર્થંકર એમ કહે છે કે જે પ્રકારે એટલે મૂળ સ્વરૂપે નિરાબાધપણે એટલે જેને કોઈ વચનથી કે કોઈ બીજા કારણથી બાધા પહોંચાડી શકાતી નથી એવો નિરાબાધપણે તે જીવ નામનો પદાર્થ અમે જાણ્યો છે તે પ્રકારે કરી તે પ્રગટ અમે કયો છે. જેવો જાણ્યો છે, જેવા પ્રકારે જાણ્યો છે, જેવા સ્વરૂપે જાણ્યો છે તેવા જ સ્વરૂપે અમે એને પ્રગટ કયો છે. જે લક્ષણે કયો છે એના જે ચિહ્નો બતાવ્યા છે, કેમ કે સર્વથા તો અવક્તવ્ય છે, કથનચિત જ વક્તવ્ય છે એટલે એના લક્ષણો કેટલાક બતાવે છે. જે લક્ષણે કયો છે તે સર્વ લક્ષણ તે સર્વ પ્રકારના બાધે કરી રહિત એવો કયો છે, એને કોઈ બાધા પહોંચે એવું નથી. એવું જે લક્ષણ પણ એનું નિરાબાદ લીધું છે વસ્તુનું સ્વરૂપ નિરાબાદ છે, એનું લક્ષણ પણ નિરાબાદ છે. જ્ઞાન લક્ષણ કહેશે ને, તો જ્ઞાન લક્ષણને બાધા પહોંચતી નથી. કોઈ કોઈ જીવ હોય એને જ્ઞાન ન હોય એવું ન બને, અને કોઈ અજીવ હોય ને એને જ્ઞાન હોય એવું ન બને. પછી ભલે કોમ્પ્યુટર હોય, ટેપ રેકોર્ડર હોય, ગમે તે હોય, શું ઓલા રોબો અત્યારે કરે છે, પણ એમાં જ્ઞાન હોતું નથી. જ્ઞાન વગરના એ બધા રચનાઓ છે. જ્ઞાન છે જેમાં જ્ઞાન છે એમાં જીવ છે, જ્યાં જ્યાં જીવ છે ત્યાં ત્યાં જ્ઞાન છે. એ નિર્બાધ લક્ષણ છે એનું. એ નિરાબાદપણે જાણ્યો છે તે જ મેં કહ્યો છે, અને જે લક્ષણે કયો છે તે સર્વ પ્રકારના બાધે કરીને રહી તેવો કયો છે, અને તે આત્મા એવો જાણ્યો છે, જોયો છે, સ્પષ્ટ અનુભવ્યો છે, તે પ્રગટ તે જ આત્મા અમે છીએ. કોઈના ઘરની વાત કરતા નથી. અમે જે શુદ્ધાત્મા થયા છીએ, તીર્થંકર કહે છે કે અમે શુદ્ધાત્મા થયા છીએ, અમે જાણ્યો છે, જોયો છે, અનુભવ્યો છે, અને હવે કહીએ છીએ. કેમ અધરથી કોઈની વાત કહેતા નથી, સાંભળેલી વાત કહેતા નથી, અનુમાન કરેલી કહેતા નથી, કોકની વાત કરતા નથી, અજાણ્યા છીએ ને કરતા નથી, ખબર નથી ને કરતા નથી, એવું કાંઈ નથી. આમાં કે ક્યાંય શંકા પડે એવી કોઈ પરિસ્થિતિ જ્યાં રહી નથી, એવી સ્થિતિમાં આવીને જાણી જોઈને અનુભવીને વાત કરીએ છીએ. એમ કે છે તે આત્મા સમતા નામને લક્ષણે યુક્ત છે. તે આત્મામાં સમતા નામનું લક્ષણ છે. શું સમતા એટલે શું? સમપણું અહીંયા કહેવું છે. શું સમતા એટલે? ઓલી સમતા નહીં, રાગ દ્વેષ ન ધારે ને સમતા કરે એ વાત નથી અહીંયા કહેવું. સમપણું, મધ્યસ્થપણું એમ લેવું છે. શું તે આત્મા સમતા નામને લક્ષણે યુક્ત છે? વર્તમાન સમયે જે અસંખ્ય પ્રદેશાત્મક ચૈતન્ય સ્થિતિ તે આત્માની છે, એટલે ક્ષેત્રની, તે પહેલાંના એક, બે, ત્રણ, ચાર, દસ સંખ્યાત, અસંખ્યાત, અનંત સમયે હતી. સમતા એટલે એકરૂપપણું કહેવું છે. શું? સંપણું એટલે એકરૂપપણું, વિષમપણું નહીં, એકરૂપપણું, ધ્રુવપણું. એને સમતાને ધ્રુવતાના અર્થમાં લીધું છે. જે આત્માની અસંખ્ય પ્રદેશાત્મક ચૈતન્ય સ્થિતિ છે તે પહેલાં એક, બે, ત્રણ, ચાર, દસ સંખ્યાત, અસંખ્યાત અને અનંત સમય પહેલાં હતી, હવે અત્યારે વર્તમાને છે, અને હવે પછીના કોઈ પણ કાળને વિશે પણ તે જ પ્રકારે તેની સ્થિતિ છે. કોઈ પણ કાળે તેનું અસંખ્યાત પ્રદેશાત્મકપણું, તેનું ચૈતન્યપણું, તેનું અરુચિપણું, એ આદિ સમસ્ત સ્વભાવ તે છૂટવા ઘટતા નથી. એવું જે સંપણું, સમતા, તે જેનામાં લક્ષણ છે તે જીવ છે. બે વાત લીધી એને, એક તો પ્રદેશ નિયત પ્રદેશત્વપણું લીધું, એ એકરૂપ છે, કોઈ પ્રદેશ વધતા ઘટતા નથી. અક્ષરના અંતમાં ભાગે જ્ઞાન થાય નિગુદ્ધ અવસ્થામાં, કે અંગુળના અસંખ્યાતમાં ભાગે એનું શરીર થાય નિગુદ્ધ અવસ્થામાં, કે કેવળી સમુદ્ઘાત કરે ત્યારે લોકાલોક પ્રમાણે એના ક્ષેત્રની સ્થિતિ થાય અને કેવળ જ્ઞાન થાય, ત્યારે એનો જે ક્ષેત્ર સ્વભાવ છે અને ચૈતન્ય સ્વભાવ છે, જ્ઞાન સ્વભાવ છે, તે એક સરખા જ રહે છે. સ્વભાવમાં ફેર પડતો નથી. અસંખ્ય ક્ષેત્રોમાંથી કોઈ પ્રદેશ ઘટતો નથી નિગુદ્ધ અવસ્થામાં, અને લોકાલોક પ્રમાણે પ્રસાર થઈ જાય તો એક પ્રદેશ એમાં વધતો નથી. લોક પ્રમાણ, લોકાલોક નહીં પણ લોક પ્રમાણ, ખાલી 14 બ્રહ્માંડ પ્રમાણ. પદાર્થમાં ક્ષેત્રની અપેક્ષાએ અને ભાવમાં ચૈતન્ય ઘન સ્વભાવની અપેક્ષાએ એક સરખું ત્રણેય કાળે રહેવાપણું તેને સંપણું કહે છે, તેને ધ્રુવપણું કહે છે. એ ધ્રુવ પણ પહેલું લીધું છે. આત્મા ધ્રુવ છે એ વાત પહેલા લીધી. શું? ત્રણેય કાળે આત્મા ધ્રુવ છે, ક્ષેત્રથી અને સ્વભાવથી ત્રણેય કાળે આત્મા ધ્રુવ છે એમ કેવું છે. છઠ્ઠી ગાથામાં તે જ લીધું છે, ધ્રુવ આત્મા જ્ઞાત તે તો તે જ છે, ત્રણેય કાળે તેનો તે જ છે, ત્રણેય કાળે તેનો તે જ છે. હા, એ તો જીવનું સ્વરૂપની તો વાત ચાલે છે. જીવનું મૂળ સ્વરૂપ કેવું છે, જેનાથી પોતે અજાણ્યો રહ્યો છે એ ઓળખાવે છે, એ સમજાવે છે કે તારું મૂળ સ્વરૂપ કેવું છે, નિર્ણય કરે લક્ષમાં લઈએ એ સમજાને, એ જાણ્યા વિના કર્તવ્ય અકર્તવ્યનું કોઈ ભાન જીવને હોઈ શકતું નથી. જે કાંઈ કર એ જીવના મૂળ સ્વરૂપને, એટલે પોતાના મૂળ સ્વરૂપને જાણ્યા વિના જે જીવો પોતાના કર્તવ્યનો નિશ્ચય કરે છે કે પોતાના અકર્તવ્યનો નિશ્ચય કરે છે, તે બેભાન અવસ્થામાં કરે છે. એને ખબર નથી કે હું જ કેવો છું, મારા મૂળ સ્વરૂપે હું કેવો છું એને ખબર નથી, અને નક્કી કરે છે કે મારે આ કરવું જોઈએ, મારે આમ ન કરવું જોઈએ. અને અત્યારે મોટા ભાગે આ ચાલ્યું છે, હું માનવ છું, હું માનવી છું, માટે માનવી તરીકે મારે આમ કરવું જોઈએ અને માનવી તરીકે મારે આમ ન કરવું જોઈએ. ભગવાન એમ કહે છે કે તું જીવ છો, માનવી નથી, તું માનવી નથી, તું તિર્યંચ નથી, તું દેવ નથી, તું નારકી નથી, તું રાજા નથી, તું રંક નથી, તું વાણીઓ નથી, તું જૈન નથી, તું અજૈન નથી, બધું એમાં આવી જાય છે. કોઈ નથી, તું એક જીવ છો, દિગંબરે નથી ને શ્વેતાંબરે નથી, કાંઈ નથી, એક જીવ છો. હા, એ બધા ઝઘડા એ જીવને સમજ્યા વગર છે. આ તો નહીતર તો નિર્બાધ લક્ષણ છે. આ તો આમાં તો કોઈ બાધા આવતી જ નથી. આ જીવ નામને, આવા સ્વરૂપને તો ક્યાંય બાધા આવતી જ નથી. જે બાધા આવે છે એ ત્યાર પછી બીજું માનીને આવે છે. શું કહે છે ફરીથી? કોઈ પણ કાળે તેનું અસંખ્યાત પ્રદેશાત્મકપણું કે તેનું ચૈતન્યપણું કે તેનું અરૂપીપણું, અરૂપીપણું એટલે જેની અંદર સ્પર્શ ગંધ રસ વગેરે કોઈ ઉદગળના ગુણો નથી એવું અરૂપીપણું, એ વગેરે સમસ્ત સ્વભાવ તે છૂટવા ઘટતા નથી, એટલે એવા એથી રહિત જીવ ક્યારે થતો નથી, એવું જે સમપણું એક સરખાપણું સમતા તે જેનામાં લક્ષણ છે તે જીવ છે. આ રીતે ચૈતન્ય અને અરૂપીપણું બે લઈ લીધું. શું? નહીતર તો જળ પદાર્થ અને રૂપી પદાર્થ બેને પણ ધ્રુવત્વ છે પોતાના મૂળ સ્વરૂપે અને પોતાના પ્રદેશપણે. બધા પદાર્થોને પોતાના નિયત પ્રદેશો છે, એક પ્રદેશ છે તેને એક, અસંખ્ય છે તેને અસંખ્ય, બે જાત છે અને અનંત છે તેને અનંત, ત્રીજી જાત આકાશને લ્યો તો કોઈના પ્રદેશ વધતા ઘટતા નથી. પણ અહીંયા જીવનું પ્રકરણ છે. પશુ પક્ષી મનુષ્ય આદિ દેહને વિશે, વૃક્ષાદિને વિશે જે કાંઈ રમણીયપણો છે, રમ્યતા, શું જે દેહમાં રમણીયતા લાગે છે, જે મળદામાં નથી લાગતી, શું જે પશુ પક્ષી મનુષ્ય આદિ દેહને વિશે, વૃક્ષ આદિને વિશે જે જેમાં જીવ છે, સચેતન સચેત જેનો દેહ છે, વૃક્ષ એનો દેહ છે, જે કાંઈ રમણીયપણું જણાય છે અથવા જેના વડે તે સર્વ પ્રગટ સ્ફૂર્તિવાળા જણાય છે, શું પ્રગટ સુંદરપણા સમેત લાગે છે તે રમતા રમણીયપણું છે લક્ષણ જેનું, તે જીવ નામનો પદાર્થ છે. રમણીયતા એટલે સુંદરતા, રમણીયતાનો સીધો સાદો અર્થ થાય છે સુંદરતા. તો જ્યાં જ્યાં જીવ છે, જે દેહમાં, પછી વૃક્ષ વનસ્પતિનો દેહ છે કે જે મનુષ્યનો દેહ છે, પશુ પક્ષીનો દેહ છે, એની અંદર જે રમણીયતા ભાસે છે તે જીવના સંયોગને લીધે છે એમ કહે છે. અથવા જેના વડે તે સર્વ પ્રગટ સ્ફૂર્તિવાળા જણાય છે, ચૈતન્યાત્મક જણાય છે, તે ચૈતન્યપણાને લઈને જેની રમણીયતા છે એવું લક્ષણ જેનું તે જીવ નામનો પદાર્થ છે. અને જેના વિદ્યમાનપણા વિના આખું જગત શૂન્યવત સંભવે છે. જાણનારનો હોય તો બધું શૂન્ય છે. આપ મુઆ તો ડૂબ ગઈ દુનિયા એમ કહે છે કે નહીં? પોતે નહીં તો બધું શૂન્ય છે. પોતે જાણનારો હોય તો બધું ભર્યું ભર્યું લાગે છે, નહીંતર બધું ખાલી લાગે છે. જેના વિદ્યમાનપણા વિના એટલે જેની ગેરહયાતીમાં આખું જગત શૂન્યવત ભાસે છે એવું રમ્યપણું જેને વિશે છે, તે લક્ષણ જેને વિશે ઘટે તે જીવ છે. આવું જે રમ્યપણું છે આ જરા સૂક્ષ્મ ચિહ્ન લીધું છે, જરા બહુ અભ્યાસે કરીને સમજાયું છે કે રમ્યપણું શું. નહીતર તો પૂતગળ પદાર્થો પણ ઘણાને રમ્ય લાગે છે, પણ એ વાત અહીંયા નથી. જીવને લઈને જેમાં એ તે જગ્યાએ તેની સ્ફૂર્તિ જોવામાં આવે છે એટલે એમાં ચૈતન્યનો અંશ લીધો છે. એ રમ્યપણું જેને વિશે છે, તે લક્ષણ જેને વિશે ઘટે છે, તે જીવ છે. આમ ચૈતન્યપણું અનંતે ગુણમાં વ્યાપેલું હોવાથી જીવના બધા ગુણો ચેતનામય છે. આત્મામાં એક વિભુત્વ નામની શક્તિ છે જે દ્રવગુણ પર્યાય બધે આત્મા વ્યાપે. અનંત ગુણોમાં, અનંત ધર્મોમાં, અનંત પર્યાયોમાં આત્મા વ્યાપે એવી વ્યાપવાની શક્તિ છે. વિભુત્વ શક્તિને લઈને આત્મા વ્યાપેલો છે એટલે તો પર્યાયથી આત્મા પકડાય છે એનું કારણ કે આત્મા ત્યાં વ્યાપેલો છે, સ્વભાવ ત્યાં વ્યાપેલો છે. બીજું, અનેક પર્યાયોમાં પણ એક દ્રવ્યપણે વ્યાપવાની પણ એકત્વ નામની આત્મામાં શક્તિ છે. એને એકત્વ શક્તિ કહે છે. શું હું એકત્વ વિભક્ત આત્માને દર્શાવીશ એમ કહ્યું ને? તો એ અનંત દ્રવ્યગુણ પર્યાયમાં જેનું એક દ્રવ્યપણું છે, અનંત ગુણ પર્યાયમાં પણ જેનું એક દ્રવ્યપણું છે, દ્રવ્યપણે તે એક છે. જ્ઞાનનો એક લક્ષણવાળો પર્યાય છે ત્યાં પણ દ્રવ્યત્વ છે એમ કહે છે. તું પર્યાયત્વની નજર ઉઠાવી લે તો તને ત્યાં પણ દ્રવ્યત્વ છે એમ ભાસશે, અને છે ત્યાં દ્રવ્યત્વ. એમ અહીંયા રમ્યપણું લીધું છે. એ પણ જીવનું ચૈતન્યપણું જે રમ્યતામાં વ્યાપેલું છે તે અપેક્ષાએ લીધું. એ રીતે બીજા શબ્દોના પણ અર્થ કર્યા છે. હવે ઉર્ધ્વ શબ્દનો અર્થ કરશે. ઉર્ધ્વતા, જીવની ઉર્ધ્વતા તે શું ચીજ છે એ કહેશે.